તારીખ 10/10/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 700 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 407 બરોબર
પરિણામને જૂના પરિણામ પણ કહેવાય અને પ્રભાવ પણ કહેવાય. ત્યાં કહેવા શું માગે છે? જ્યારે જીવના રાગાદી જીવના પરિણામ નથી અને પ્રભાવ છે એમ કહે ત્યારે શુદ્ધ નિશ્ચય સૌ જીવ છે એટલો જ જીવ એવો છે. શુદ્ધ સ્વભાવે નિશ્ચય સ્વરૂપે જીવ છે તેના દ્વારા તો રાગાદીનું કરવું અશક્ય છે. બરોબર પણ કહેવાય અને પ્રભાવ પણ કહેવાય. ત્યાં કહેવા શું માગે છે? જ્યારે જીવના રાગાદી જીવના પરિણામ નથી અને પ્રભાવ છે એમ કહે ત્યારે શુદ્ધ નિશ્ચય સ્વરૂપ જીવ છે એટલો જ જીવ એવો છે. શુદ્ધ સ્વભાવે નિશ્ચય સ્વરૂપે જીવ છે તેમ તેના દ્વારા તો રાગાદીનું કર્મ અશક્ય છે.
બરોબર
અથવા તે રાગાદીને સ્વભાવથી તો કરી શકે નહીં અને શુદ્ધ નિશ્ચયથી પણ જો રાગાદી જીવના પરિણામ હોય તો કદી એવા પરિણામનો નાશ કરવાનું બની શકે નહીં અથવા વિચારવું યોગ્ય પણ નથી. શુદ્ધ નિશ્ચયથી જો રાગાદી જીવના પરિણામ હોય તો એ પરિણામનો નાશ કરવો શા માટે જોઈએ? એનો નાશ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. કેમ કે તો શુદ્ધ નિશ્ચયથી જીવના સ્વભાવભૂત પરિણામ થઈ ગયા. પરંતુ સ્વભાવભૂત પરિણામ નહીં હોવાની લીધે અને પ્રભાવ સાથે એનો સંબંધ હોવાની લીધે એનો અભાવ થતો હોવાની લીધે નાશ થતો હોવાની લીધે એને પ્રભાવ કહેવામાં આવે છે. પ્રભાવ કરીને એને પારકા ગણવામાં આવે છે અને પારકા એટલા માટે ગણવામાં આવે છે કે ઈચ્છનીય નથી વાંછનીય નથી જેવી છે ત્યાગ કરવા યોગ્ય છે છોડવા યોગ્ય છે નાશ કરવા યોગ્ય છે. તેથી જો તેનું મમત્વ રાખવામાં આવે તો ત્યાગ થવો સંભવિત નથી. મમત્વ છોડતા જ તેનો નાશ થઈ શકે છે એવી પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ વશ એને પ્રયોજન વશ કહેવામાં એના નાશ કરવાના પ્રયોજનના હેતુથી એને છોડવાના પ્રયોજનના હેતુથી જીવના ભાવ અશુદ્ધ નિશ્ચયથી હોવા છતાં એને પ્રભાવ કહેવામાં આવે છે. નિશ્ચય એટલે ખરેખર પ્રશ્નકારે કર્યો છે કે રાગાદી જીવના ભાવ છે જીવ જીવ કરે છે તેથી ખરેખર જીવના ભાવ છે એટલે નિશ્ચયથી જીવના ભાવ છે. પણ તે અશુદ્ધ ભાવ હોવાથી તેને અશુદ્ધ નિશ્ચયથી જીવના કહેવામાં આવ્યા છે. કેમ કે એક શુદ્ધ નિશ્ચયથી તે જીવના ભાવ નથી એમ પણ છે. વસ્તુ સ્થિતિ એ વસ્તુ સ્થિતિ જ છે એ પણ વસ્તુ સ્થિતિ છે. અશુદ્ધ નિશ્ચયથી એ જીવના છે એમ પણ વસ્તુ સ્થિતિ છે અને શુદ્ધ નિશ્ચયથી એ જીવના નથી એમ પણ વસ્તુ સ્થિતિ છે. આમ છે પરંતુ પરસ્પર વિરુદ્ધ વસ્તુ સ્થિતિ છે. જીવ શુદ્ધ છે અને એના પરિણામ શુદ્ધ છે બે વસ્તુ સ્થિતિ છે ને. જીવ મૂળ વસ્તુ એ વસ્તુ સ્થિતિ એ શુદ્ધ છે અને પરિણામમાં જે એની સ્થિતિ છે એમાં અશુદ્ધ છે. પરસ્પર વિરુદ્ધ વસ્તુ સ્થિતિ છે. હવે પ્રયોજનની સિદ્ધિ કરવી છે. પ્રયોજનની સિદ્ધિ કરવા માટે તો કે અશુદ્ધ નિશ્ચયથી જીવના હોવા છતાં જીવ એનું સ્વામિત્વ છોડે, જીવ એનું મમત્વ છોડે, તો જ એ જીવમાં ઉત્પન્ન થાય, બીજી તો કોઈ એનો ઉપાય નથી. એથી સમ્યક દ્રષ્ટિઓ સાધકો એ ભાવનું મમત્વ કરતા નથી, તેના ઉપર એનું સ્વામિત્વ નથી, ચારિત્ર મોહના જ એમને તો થાય છે, છતાં એના ઉપર એમનું સ્વામિત્વ નથી. પારકા જાણે છે કઈ નહીં, પોતે જ કારણ છે, અહેતુક સત છે. એમાં પર્યાયનો પણ એક એવો ધર્મ છે કે જો પર્યાય શુદ્ધ સ્વભાવને ન અનુસરે, જો પર્યાય શુદ્ધ સ્વભાવનો અવલંબને ન પરિણમે, અને જો પર્યાય પરને અવલંબને પરિણમે, પરનું અવલંબન કરી શકવાનો એનામાં ધર્મ છે, ત્રિકાળી સ્વભાવ નથી પણ પર્યાયનો ધર્મ છે. જો એ પરને અવલંબે તો એમાં અશુદ્ધતા અને રાગાદી મલિનતા ઉત્પન્ન થાય. જેમ કે સ્ફટિક છે, સ્વભાવથી અશુદ્ધ છે, સ્ફટિકનો સ્વભાવ જ નિર્મળ છે, ખાણમાંથી એવો પથ્થર નથી નીકળતો, ખાણમાંથી તો જે નીકળે છે એનો ઉપરનું પડ કાઢી નાખવામાં આવે છે. દરેક પથ્થરમાં એવું છે, જેટલા પથ્થરને સ્વચ્છ ને નિર્મળ પહેલ પાડીને જે વાપરવાને યોગ્ય કરવામાં આવે છે, જેમાં એનું પ્રયોજન સિદ્ધ થાય છે, એ પહેલાં ખાણમાં તો એની મલિનતા એની અવસ્થામાં હોય છે, ઉપરની જે છારી છે, ઉપરનું જે પડ છે, એમાં કાંઈ પારદર્શિકતા નથી, પણ એ સ્વભાવ પથ્થરની જાતિથી ઓળખી લેવામાં આવે છે, હીરો છે, સ્ફટિક છે, કે આ પથ્થર ચોખ્ખો છે, આ સ્વચ્છ છે, એમાં પારદર્શક પણ છે, કોઈ ડાઘડું નથી. પછી જ્યારે એને તૈયાર કરવામાં આવે છે ત્યારે એ સ્વભાવથી શુદ્ધ હતો ત્યારે તો એમાં મુદ્દો એટલો છે કે મલિન દેખાતો તો ત્યારે પણ સ્વભાવથી શુદ્ધ હતો એવા જ્ઞાનમાં નિશ્ચયરૂપ થઈ, પછી જ્યારે એની પ્રક્રિયાથી એની અવસ્થા એ પણ શુદ્ધ જોવામાં આવ્યો, ત્યાર પછી એની અંદર મલિનતાની જાય ઉત્પન્ન થવાનો એની અવસ્થામાં ધર્મ છે, સ્વભાવ ધર્મ નહીં હોવા છતાં. બાજુમાં કોઈ પદાર્થ, રંગવાળો પદાર્થ, લાલ રંગનું કપડું, લીલા રંગનું કપડું, વાદળી રંગનું કપડું, જે કપડું એની બાજુમાં રાખવામાં આવે, એનું ફૂલ બાજુમાં રાખવામાં આવે, એમાં જાણ્યું થશે. પારદર્શિકતાના પરિણામ સ્વભાવમાં એ વસ્તુ રહેલી છે કે નજીકના પદાર્થની એ જાણે પારદર્શિકતાને કારણે ઊભી થાય, બીજો કાળો પથ્થર હોય તો ન થાય. હવે અહીંયા ચૈતન સ્ફટિક છે આત્મા, તો એના નજીકના પદાર્થોનું પ્રતિબિંબ એમાં આવે છે. જળ પદાર્થમાં તો અવલંબન નહીં અવલંબનનો પ્રશ્ન નથી, પણ ચૈતન પદાર્થ તો પરિણામમાં અવલંબન લે છે, એ તો ચૈતન્ય પદાર્થ છે. જો એ પરપદાર્થ જણાતા પરપદાર્થ એમાં પ્રતિબિંબિત થતા એનું અવલંબન લે, ચૈતન છે એટલે, તો મલિનતાને પ્રાપ્ત થાય અવસ્થામાં. અને પરપદાર્થ જણાતા છતાં એ સ્વાવલંબનમાં નિરાવલંબનમાં રહે તો ભલે પરપદાર્થનું પ્રતિબિંબ પડે પણ ભાવ મલિનતા રાગાદિક ન ઉત્પન્ન થાય. એટલે પરપદાર્થની જાણે આવવી એ સ્વભાવ છે. હવે ચૈતન્ય અવલંબનનો એક જે એનામાં વિશેષ પ્રકાર છે, એમાં એ સ્વાવલંબન લે છે, નિજ અવલંબન લે છે કે પર અવલંબન લે છે, એના ઉપર પરિણામમાં મલિનતા અને પરિણામમાં શુદ્ધતા ઉત્પન્ન થવાનો આધાર છે.
બરાબર,
શુદ્ધતા રહેવી કે અશુદ્ધતા થવી એના અવલંબન ઉપર આધાર છે. એટલા માટે ઉપદેશની શૈલીમાં આ વિષય દેખાણો છે કે રાગ જીવના પરિણામમાં થતો હોવા છતાં એ જીવનો નથી એમ કહીને અવલંબન છોડાવવું છે. પરનું અવલંબન અને પરભાવનું અવલંબન છોડાવવું છે એમ છે. અરે પર્યાયનું પણ અવલંબન છોડાવવું છે. અનાદિથી પણ એ રાગાદી મલિન ભાવનું અવલંબન કરે છે, એનું પણ અવલંબન છોડાવવું છે. અવલંબનની દ્રષ્ટિએ તો ત્રણેય એક વર્ગમાં છે. પર પદાર્થ, પર પદાર્થ આશ્રિત રાગ અને એક સમયની પર્યાય, ત્રણેય અવલંબન લેવા યોગ્ય નથી. એક જીવ શુદ્ધ ચૈતન્ય જીવ પદાર્થ, શુદ્ધ નિશ્ચય જીવ પદાર્થ, એ જ અવલંબન લેવા યોગ્ય છે. એટલે નહીં અવલંબન લેવાના વર્ગમાં ત્રણેય આવી જાય છે એક સરખી રીતે, એક જ સરખી રીતે. જેમ પર પદાર્થનું બિલકુલ અવલંબન ન લેવું જોઈએ, તેમ જ એક સમયની પર્યાયનું શુદ્ધ કે અશુદ્ધ પર્યાયનું પણ અવલંબન નહીં લેવું જોઈએ. એક જ વર્ગમાં છે એટલે નિયમ સારમાં એ કહ્યું 50 ગાથામાં, પરભાવમ પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ. પારિણામિક ભાવ સિવાયના ક્ષાયિક ભાવ પર્યંતના પર્યાયો પરભાવમ પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ. જેમ પરદ્રવ છે એમ જ એ પરભાવ ને પરદ્રવ છે. છે તો પર્યાય, પોતાની પર્યાય છે. ક્ષાયિક પર્યાય તો કેવળ જ્ઞાની પોતાની પર્યાય છે, પૂરણ શુદ્ધ પર્યાય છે. છતાં એને પરદ્રવ કહ્યું, પરદ્રવ્ય વત ગણીને એને પરદ્રવ કહ્યું, પરભાવ કહ્યું, રાગાદી વત ગણીને એને પરભાવ કહ્યું. અને એ તો છે જ અવલંબન લેવાને માટે. ઉપદેશની પદ્ધતિ છે એમાં પ્રયોજન મુખ્ય છે. શાસ્ત્રનું જે નિરૂપણ છે એમાં એક તો વસ્તુ સ્થિતિનું નિરૂપણ છે, વસ્તુના સ્વરૂપનું નિરૂપણ છે, અને બીજું એ વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કરતા પ્રયોજન કેમ સધાય એ વિષય પણ નિરૂપણ કરવો છે. અને એમાં અનેક શૈલી છે. દર્શન પ્રધાન શૈલી છે, જ્ઞાન પ્રધાન શૈલી છે, આચરણ પ્રધાન શૈલી છે. સુખ અને દુઃખના પ્રયોજનથી એ આનંદ અને અશાંતિની પ્રયોજનથી પણ એની શૈલી છે. એમ અનેક વિધ એની શૈલી છે. પાછી એટલે આમ કેમ કહ્યું, આમ કે રાગાદીને પ્રભાવ કેમ કહો છો એ જાણી લેવું જોઈએ કે આમ કહેવાનું કારણ શું. જીવના ભાવ હોવા છતાં રાગાદી તો જીવના ભાવ છે, પ્રશ્ન બરાબર છે. તો કે શુદ્ધ નિશ્ચયથી જીવનું અવલંબન લેવાનું પ્રયોજન હોવાથી તે અશુદ્ધ નિશ્ચયથી જીવના હોવા છતાં એને જીવના નથી એમ અવલંબન લેવા માટે કહેવામાં આવે છે. શુદ્ધ નિશ્ચયથી રાગાદી જીવના નથી એમાં હેતુ છે. હું મારા સ્વરૂપનું નિશ્ચય સ્વરૂપનું અવલંબન લઉં છું, રાગાદી તો ત્યાગવા યોગ્ય છે, જીવના પરિણામમાંથી એનો નાશ કરવા યોગ્ય છે, અને મમત્વ કરવાથી તો અનંતાનુબંધીનો વિભાવ ઉત્પન્ન થાય છે. જો રાગાંશનું વિભાવાંશનું મમત્વ કરવામાં આવે તો અનંતાનુબંધીની જાત ઉત્પન્ન થાય છે. એટલે જન્મ મરણ જે ચાર ગતિના છે એ થવાનું એ અનંતાનુબંધી કારણ છે. મિથ્યાત્વ સહિત ના થાય એટલે તો જીવના પરિણામ હોવા છતાં રાગાદી જીવના ભાવ હોવા છતાં એમાં મમત્વ કરતા મિથ્યાત્વ થાય છે. ખરેખર તો જે જેના ભાવ હોય તે તેના કહેવા જાણવા માનવા એ તો સત્ય ગણવું જોઈએ. એમાં મિથ્યાત્વ કેમ આવે?
કેમ આવે
કે ત્યાં પ્રયોજન ની અસિદ્ધિ થાય છે.
બરોબર,
પ્રયોજન નો ઘાત થાય છે. જે શુદ્ધ થવાનું જીવને પ્રયોજન છે, દુઃખનો નાશ કરવાનું જે પ્રયોજન છે, એ ઉલટાનું ઉલટું મજબૂત થઈ જાય છે દુઃખ થવાનું. માટે મિથ્યાત્વ, અને મિથ્યાત્વ એટલા માટે છે કે શુદ્ધ નિશ્ચયથી જીવ ના નથી. જો સ્વભાવ જોવામાં આવે તો એ સ્વરૂપે જીવ નથી. એમાં તો હેતુ એટલું છે કે પોતે અપ્રમાણિકપણે પોતાના દોષ નું કારણ બીજાને નાખે છે ત્યાં.
શું અપ્રમાણિક
જે પોતે દોષ કરે છે છતાં બીજાના ઉપર જે ઉઢાડે છે, આરોપ કરે છે પોતાના દોષનો, ત્યાં એમ એને કહે કે જ્યાં સુધી તું અકર્તા ભાવે પરિણામ ન કર ત્યાં સુધી તું દોષ કરે છે એમ સ્વીકાર કરજે. પણ એ જાણવાનો વિષય છે. રાગાદી ભાવ જીવની પર્યાયમાં થાય છે એ જાણવાનો વિષય છે. તેમ કહેવાય ત્યારે પણ તે અવલંબન કરાવવા અર્થે તો કહેવું જ નથી. એટલું પ્રયોજન તો રાખીને વાત છે.
બરોબર,
રાગાદી ભાવ જીવના છે અને પરકૃત નથી એમ જ્યાં કહેવું છે ત્યાં પણ અવલંબન તો લેવડાવવું જ નથી. પણ જીવના અશુદ્ધ પરિણામનું જ્ઞાન કરાવવું છે એમ છે. જ્ઞાન કરાવવા માટે કેમ પડે? ત્યાં એટલું મર્યાદિત પ્રયોજન છે. હેતુ તો એટલો છે કે જીવે અનાદિથી પોતાના દોષનો આરોપ બીજા ઉપર નાખતો આવ્યો છે. પોતે દોષ કરે છે ને નાખે છે બીજા ઉપર કે કર્મનો ઉદય મને રાગ કરાવે છે, દોષ કરાવે છે. આ બધા સંયોગો એવા ખરાબ ઉભા થયા કે જેથી મારે એમ કરવું પડ્યું. તમે મારું અપમાન કર્યું તેથી મારે ક્રોધ કરવો પડ્યો. તમે અપમાન ન કર્યું હોત તો મેં ક્રોધ ન કર્યો હોત. ખોટી વાત છે એમ કે છે. તારી વાત જુઠ્ઠી છે. ક્રોધ તારી લાયકાત ને લઈને તે કર્યો છે, બીજાના કારણે એ પરિસ્થિતિમાં એને એમ કહેવું પડે છે. પણ તેથી કરીને એનું અવલંબન લેવડાવવું છે ને મમત્વ કરવું છે એ વાત તો ત્યાં પણ નથી.
બરોબર,
એ વાત તો નથી. એ મર્યાદા સંદર સાચવીને વાત છે. તેમ જ્યારે રાગાદી પ્રભાવ છે એમ કહેવું છે ત્યારે પણ એ જીવ પોતે સ્વયં દોષ કરે છે એટલું જ્ઞાનની મર્યાદામાં રહે છે. શું ચારિત્ર મોહનો રાગ પણ સાધકને સમ્યક દ્રષ્ટિને પોતાથી કરાયેલો પોતાનો છે એવું જ્ઞાન નથી મટી જતું. ત્યારે એ કર્મ એને રાગ કરાયો એમ એમ નથી માનતા. તો સ્થૂળ મિથ્યા થયેલા એમ કે કર્મના ઉદયથી રાગ થાય છે. સમ્યક દ્રષ્ટિને કર્મના ઉદયથી રાગ થાય છે તે કરતા હરતા નથી. એ તો કહેવાનું શું છે કે કર્મના ઉદયમાં એનું એટલું લક્ષ ગયું ચારિત્રમોથી અસ્થિરતાથી. એટલે કર્મજનિત એમ કથન કર્યું વ્યવહારથી, કર્મ પ્રધાનતાથી નિમિત્ત પ્રધાનતાથી. પણ એ જ્ઞાની જાણે છે કે આટલી મારી કચાશ છે, આટલો મારો દોષ છે એમ ન જાણે તો એને ટાળવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે ત્યાં જ્ઞાનની મર્યાદા તો સચવાય જ છે. પાણીનો લોટો કહેતી વખતે પણ જ્ઞાનમાં તો મર્યાદા સચવાય જ છે કે ધાતુનો લોટો છે. પાણી ભરેલો લોટો બોલવાનું બદલે સીધું આર્મ બોલવાનું કથન પદ્ધતિ છે કે પાણીનો લોટો આપો, એક પાણીનો લોટો આપજો. જ્ઞાનમાં કાંઈ ફેર નથી પડતો. જ્ઞાનમાં તો બરાબર ખ્યાલ છે કે ધાતુના લોટામાં પાણી ભરીને લાવવા માટે બોલ્યા છીએ.
પણ એવું લાંબુ ના બોલવું હોય ને ટૂંકું બોલવું હોય તો એમ બોલવામાં દોષ નથી, સમજે તો દોષ છે, કથન પ્રમાણે જ અર્થ કરે તો દોષ છે. એમ બે વખતે મર્યાદા તો બરાબર છે જ્ઞાનની, છતાં પ્રયોજન વજન ક્યાં દેવું છે એ વાત એમાંથી સ્પષ્ટ થાય છે કે રાગાદી પ્રભાવ છે એમ કહેતા એનું અવલંબન છોડાવવું છે, વજન ઉઠાવી લેવું છે. જ્ઞાનમાં જાણે છે કે આ જીવ રાગ કરે છે તો પણ એનું વજન ઉઠાવી લેવા માટે એમ કહેવામાં આવે છે. રાગાદી પ્રભાવ છે એમ સાંભળ્યું, અનેક વાર સાંભળ્યું ને પછી કોક એમ કહે ભાઈ આ તમે કેમ આવો રાગ કરો છો, તો કે તમે સમજ્યા નથી. અમે બરાબર સમજ્યા છીએ તો બધા પ્રભાવ છે ભાઈ, તમને ખબર ન પડે અમે કઈ જીવના ભાવ નથી, બધા પ્રભાવ છે એમ બીજાને જવાબ દઈ દઈએ પોતાના દોષ માટે, એવું શીખડાવવા માટે કહ્યું નથી. શીખવાનો દોષ હોય તો પોતાએ સ્વીકાર કરવો જોઈએ, દોષ મારો છે, એમાં બીજું કારણ આગળ ધરે તો એ જુઠ્ઠો છે. બીજાનું કારણ એને આગળ ધરવું જોઈએ. એમ બે બાજુની મર્યાદા તો સમજવી જ રહી. ક્યાંય ના ક્યાંય અનાદિથી જે ચાલે છે એ ચાલતું હોત,
એટલે કિંમત
બહુ બહુ ગજબનો અનંત ઉપકાર કર્યો છે, એટલે તો એમ કહેવાય ને અનંત ઉપકાર કર્યો છે. ચામડી ઉતરવીને જોડા સીવડાવવામાં આવે તો પણ શ્રી ગુરુ નો ઉપકાર મટે નહીં. ચામડા ઉતારીને જોડા કરીએ તો પણ ઉપકાર ન વાળી શકાય, એવો ઉપકાર ગુરુ આદિ નો હોય છે. આવો ઉપકાર
મંત્ર જેવા બોલો,
જે બોલાવી કે ન બોલાવી, જે બોલાવવાની વાત ક્યાં છે? ચામડા ઉતરીને જોડા સીવડાવતો ઉપકાર મળે
મળે
તેના બદલે તેમના ઉપકાર ને ઓળવે તે તો અનંત સંસારી છે. એ ઉપકાર ન દેખાય સમજવું કે અનંત સંસારી છે, અનંત ઉપકાર છે એવું ભાષે નહીં તો સમજવું કે અનંત સંસારી છે. શું કહે છે? ગુરુ નો વિનય કરવો, જ્ઞાની નો વિનય કરવો, એ કોઈ વિનય મિથ્યાત્મા નથી આવતો. એનું નામ વિનય મિથ્યાત નથી કઈ, મિથ્યા દ્રષ્ટિ નો વિનય કરવો હે. એ તો કહ્યું શ્રીમદજી કે સત્પુરુષમાં પરમાત્મ બુદ્ધિ આવ્યા વિના વિનય ની ઓછપ રહેશે તો યોગ્યતા રોકાઈ જશે.
રોકાઈ જશે
કેટલે હદે વિનય કરવો? પરમાત્મા પરમાત્મ બુદ્ધિ થયા વિના એટલા માટે એ વાત લીધી છે કે એ માણસ ડૂબે છે દરિયામાં, એને સ્ટીમર મળી જાય તો બેસીને કાંઠે આવતો રહે, વાણ મળે તો વાણમાં બેસીને કાંઠો આવતો રહે, પણ સ્ટીમરે ન મળે ને વાણે ન મળે, પણ એ પાટિયું સારું મળી ગયું અને એને જાળી લીધું અને પછી કાંઠે આવી ગયો, તો બચી ગયો એમાં એને ફેર હું પડ્યો, ડૂબી જવાનો હતો એના બદલે ન ડૂબ્યો બીચો, એમાં એને હું ફેર પડ્યો બીચો, એમાં અધૂરો બીચો, એક બે આંગળા વ્યા ગયા ને બીચો, એક બે અંગ ઓછા થઈ ગયા ને બીચો, પૂરો પૂરો બીચો છે,
પૂરું કામ થઈ ગયું.
ચાહે સ્ટીમર નિમિત્ત હો, ચાહે વાન નિમિત્ત હો, ચાહે પાછું નિમિત્ત હો, બચવા માટે તો એને ત્રણે સરખા થઈ ગયા, પૂરેપૂરો એનો બચાવ થઈ ગયો. એમ નિમિત્ત તો જોવામાં આવે છે, બચવા માટે તો એને સરખું છે. એટલું નહીં, શ્રીમદજી ત્યાં સુધી પ્રત્યક્ષ સદગુરુ સમન અહીં પરોક્ષ જીનો ઉપકાર કેટલો બી નહીં લીધો, બરાબર પણ નહીં, એથી વધારે લીધો. એટલે એ વિષય તો જેને તરવાનું નિમિત્ત થાય એને સમજાય છે. કોને સમજાય છે? બચે એને સમજાય છે કે આ બચવું સંચિત છે, મરણ સંચિત છે. મોત નજરે ભાયા પછી એનો ખ્યાલ આવે છે. ત્યાં સુધી બધી વાતો ગમે એટલી થાય, મોત નજરે ભાવે ત્યારે જ ખબર પડે કે આ શું ચીજ છે. એ મિથ્યાત્વ પણ દેખાતું નથી, પોતાનું મિથ્યાત્વ પણ દેખાતું નથી, અને એ મિથ્યાત્વનો નાશ કરાવનાર સાક્ષાત નિમિત્તો કેવા હોય એ પણ જેને દેખાતા નથી. પછી ક્ષયોક્ષમની બુદ્ધિની લડાઈની તકરારો ઊભી થાય તો આનાથી ચાલે છે, ચાલવાની છે. મુખ્ય વિષય પાત્રતાનો જ છે, મુખ્ય વિષય પાત્રતાનો છે. પાત્ર પાત્ર વિના વસ્તુ નથી, એ તો સીધી વાત છે. શુદ્ધ નિશ્ચયથી રાગાદી જીવના નથી, કેમ કે ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં તાદાત્મપણાની દ્રષ્ટિએ વિકારનો અભાવ છે. હું કેવો જવાબ લીધો છે કે ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં જે તાદાત્મપણું થાય છે આ પ્રયોજન છે. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં તાદાત્મ બુદ્ધિ થાય છે, એ દ્રષ્ટિથી અહીંયા તદાત્મપણું કરવા માટે, અને રાગમાં અનાદિથી જે તદાત્મપણું થઈ ગયું છે એ તોડવા માટે આ પ્રયોજન છે. અનાદિથી શુદ્ધ સ્વભાવમાં તાદાત્મ થયું નથી અને રાગાદિમાં તાદાત્મ થઈ રહ્યું છે, દુનિયામાં પણ એ વ્યવહાર છે કે મોતને બાજે તો તાવ આવે. શું કહે છે? મોતને બાજે તો તાવ આવે. એટલે પ્રયત્ન એવો કરે પૂરેપૂરો તો આંશિક સફળતા મળવાનો પ્રકાર ઊભો થાય છે. તો કહે છે કે જીવના પરિણામમાં જે રાગાદી થાય છે એ અનાદિથી જે રાગાદી થઈ રહ્યા છે એમાં તાદાત્મ બુદ્ધિ થઈ રહી છે. એકલા રાગાદી થાય છે એમ નથી. શું કહે છે? પ્રશ્ન તો માણસ એમ ઉઠાવે છે સાદો કે જીવના પરિણામમાં રાગ તો થાય છે, જીવના પરિણામમાં તો રાગ થાય છે, અનાદિનો રાગ થાય છે, શું કરીએ? રાગ તો થાય છે, સહેજે સહેજે રાગ થાય છે એમ નથી. રાગ થાય છે એ ઉપરાંત રાગમાં તાદાત્મ બુદ્ધિ થાય છે. જો રાગને મટાડવો હોય તો તાદાત્મ બુદ્ધિ પહેલા મટાડવી પડશે. આ મુદ્દો છે તો રાગ આપોઆપ ક્ષય થઈ જશે, પણ પહેલી તાદાત્મ બુદ્ધિ મટાડવી જોઈએ. તદાત્મ બુદ્ધિ એટલે એ જ આત્મા થઈ પડે છે, એને પોતા સ્વરૂપે પોતા રૂપે અનુભવાય છે.
અગ્નિ
પરમે અનુભવે છે તો પછી એનું એનું ફળ આવ્યું છે. તો વધારે એ રાગ પરમે અવલંબીને થતો હોવાથી પછી પર પદાર્થમાં તે સ્વપણવાનું થઈ જાય છે. એ તો ચોખ્ખા ભિન્ન ક્ષેત્રે રહેલા ભિન્ન પદાર્થો છે. રાગ તો આત્માના ક્ષેત્રમાં આત્માની પર્યાયમાં થતો પદાર્થના ભાવ છે. અને રાગના વિષયો પાંચ ઇન્દ્રિયના વિષયો એ તો ભિન્ન ક્ષેત્રે થના આત્માથી જુદાના ક્ષેત્રે રહેલા પદાર્થો છે. પણ રાગમાં તાદાત્મ બુદ્ધિ હોવાને લીધે રાગના વિષયો છે એમાં તાદાત્મ બુદ્ધિ થાય છે. આ છોકરો મારો છે, આ કુટુંબ પરિવારના સભ્યો મારા છે. એને સુખનો વિશ્વાસ તો છે. સુખનો તાદાત્મ બુદ્ધિ હોય ત્યારે સુખના વિશ્વાસથી તાદાત્મ બુદ્ધિ થાય. એમાં એને સુખનો વિશ્વાસ ન હોય તો તાદાત્મ બુદ્ધિ થાય પણ નહીં. મૂળ તો દરેક જીવને પ્રયોજન તો સુખનું છે. છેદ કરીને પૂરેપૂરું એનું પૃથ્થકરણ કરીને તપાસી લીધે શિક્ષા કરીને તકલીફ તો એ વાતની છે કે જેને મારું કે છે એ એની આજ્ઞા પ્રમાણે ન ચાલે તો મારા પણ છોડતો નથી. પરિવારના સભ્યો બધા કઈ એની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી તો એ એને અનુકૂળ ચાલે તો ઠીક છે. પણ એના રાગ ઉપર ઘા પડે, એની રૂચિ ઉપર ઘા પડે, એવું વર્તન કરે જો અને એવું વર્તન થતા જાણે જાણે એને પરચો તો મળે છે. પાંચ વર્ષનું છોકરું એને કીધું ન માને એમ તો રહ્યા જાય, નહીં ખાવા તમારી સાથે, નહીં બોલવા તમારી સાથે, ઠીક છે કે નહીં? તો પણ એને ખબર છે કે હું મારું મારું કરું છું એ પણ મારી ઈચ્છા પ્રમાણે તો વર્તમાના નથી, પણ આનું જ્ઞાન પણ મળતું નથી. તો પણ મારા, ન માને તો પણ મારા, માને તો પણ મારા, અને ન માને તો પણ મારા, એ મારા એને મારે છે. કોણ મારે છે?
મારા
મારા છે, મારે છે, એનો મારવાનો સ્વભાવ છે. એટલે તો મારા કીધા એમ. દુનિયામાં કહેવાતા બુદ્ધિશાળી માણસો આવી મનમાં નવ પાંચેરીની ભૂલ કરે છે. કે આઠ પંચો ચાલી, આઠ પાંચેરીનો મન થાય તો આઠે આઠ પાંચેરીની ભૂલ થાય તો મણે મણની ભૂલ થાય, પણ આ મનમાં હવા મણની ભૂલ જેવું થાય. મણમાં નવ પાંચેરીની ભૂલ એમ કે આ ચોખ્ખી લિખાય એવી વાત છે. પહેલા એ તારા હતા નહીં, હવે પછી તારા રહેવાના નથી. એક વાત પણ એ સ્પષ્ટ છે કે નહીં કે સંયોગ થયા પહેલા તો એમાં ક્યાંય મારા પણ કરવાનો અવસર નહોતો. સંયોગ છૂટી ગયા પછી મારા પણ રહેવાનું નથી. એ કુટુંબને લઈને આવે, કોઈ દેશ પ્રદેશથી કોઈ કુટુંબની જાતમાં નાત જાત બધું જુદું હોય, કોઈ લઈને આવે કે આ તમારું અહીંયાથી તમે આવ્યા, બહુ મમતા કરી હતી, જોઈને ના પડે કે ના કઈ મારું નથી, આ મારું છે, અત્યારે છે આ બધું એ મારું છે, આ તો કઈ મારું દેખાતું નથી. આ ચોખ્ખી પરિસ્થિતિ છે. કેમ કે એને એ પ્રકારનો પછી ઉદય ભાવ નથી, એટલે એમાં કઈ એને મમત્વ થતું જ નથી. ઉદય ભાવ છૂટી ગયો, ખલાસ થઈ ગયેલા હતા. હતા જ નહીં, નહીતર હતા નહીં. અને આનો ઉદય ભાવ છૂટી જાય એટલી જ વાર છે, બીજો કઈ સવાલ નથી. જેવો ઉદય ભાવ છૂટી ગયો વાત પૂરી થઈ ગઈ, આટલી વાર છે. એક સુખ બુદ્ધિ પરમા સુખ છે એમ આંધળો નિશ્ચય કર્યો છે, અંધ નિશ્ચય છે, અંધશ્રદ્ધા છે. એટલે કોઈને કોઈ પ્રકારે પરમા તાદાત્મ્યપણું કરે છે, અને જે ભાવથી એ પરમા તાદાત્મ્યપણું કરે છે એવા રાગાદિકમાં પણ તાદાત્મ્યપણું કરે છે. ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં તાદાત્મ્યપણાની દ્રષ્ટિએ વિકારનો જીવમાં અભાવ છે. જીવમાં થતા વિકારનો જીવમાં અભાવ કેવી રીતે એક વાક્યમાં કેવી વાત લીધી છે કે ચાલતા પરિણામમાં જીવના પર્યાયમાં થતા વિભાવનો જીવમાં અભાવ કઈ રીતે, કે આજ કાળે અત્યારે જ મારા ત્રિકાળી સ્વભાવમાં હું તાદવાત્મકનું કરું એ દ્રષ્ટિએ હું જોઉં મારા સ્વરૂપને, મને અભાવરૂપ જણાશે કે આ રાગાદિક ભાવ મારામાં નથી. સમ્યક દ્રષ્ટિને આ ચોખ્ખું દેખાય છે. પોતાના નિજ શુદ્ધ સ્વરૂપમાં ચાલતો રાગ, પરિણમતો રાગ, ઉત્પન્ન થતો રાગ એને અભાવરૂપ જણાય છે. કેમ કે એ તાદાત્મ્યપણાની દ્રષ્ટિએ પોતાના શુદ્ધ સ્વરૂપને જોવે છે. પ્રશ્ન કરનારે પ્રશ્ન કરે છે આજે કે જીવ શુદ્ધ છે, પછી આ પર્યાયમાં અશુદ્ધતા શું કરવા? પણ જીવ શુદ્ધ છે એની તાદાત્મ્ય દ્રષ્ટિએ જો આ શૈલી કેવી લીધી છે. એક પ્રશ્ન આવે છે કે જીવ તો શુદ્ધ છે અને આ પર્યાયમાં અશુદ્ધતા કેમ થાય છે? પણ જીવ શુદ્ધ છે એ તાદાત્મ્ય દ્રષ્ટિએ જોયું તો તારો પ્રશ્ન ખલાસ થઈ જશે. કે જો પોતાના શુદ્ધ સ્વરૂપને તાદાત્મ્ય દ્રષ્ટિએ જોવામાં આવે, પોતારૂપ દ્રષ્ટિએ જોવામાં આવે કે હું આવો છું, તે જ કાળે એને વર્તમાન વર્તતો રાગ એ અભાવરૂપ દેખાશે, પોતાથી ખાલી દેખાશે, પોતારૂપે નહીં દેખાય. થતો મારામાં નહીં થતો એવો ભાવ જ્ઞાનનું જ્ઞેય તરીકે જાણવામાં આવે છે. હું કરું છું એમ જાણવામાં આવતો નથી, કેમ કે હું તો ત્રિકાળશુદ્ધ છું એમ તાદાત્મ્ય થાય છે. એમ તો એ દ્રષ્ટિએ વિકારનો અભાવ છે. જીવમાં થતા વિકારનો જીવમાં અભાવ છે એમાં આ દ્રષ્ટિ છે. એમને અધરથી વાત નથી, આ દ્રષ્ટિ એમાં રહેલી છે. અને આ જબરજસ્ત દ્રષ્ટિ છે, આ સમ્યક દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ છે તે સમ્યક દ્રષ્ટિ છે. જે સમ્યક દ્રષ્ટિની, જે દ્રષ્ટિની તાકાત સાદી અનંતકાળ સિદ્ધ પદને સિદ્ધમાં રાખનાર છે, સિદ્ધને સિદ્ધ પદમાં રાખનાર છે. એ કહ્યું શ્રુત જ્ઞાનમાં કે સિદ્ધ ભગવાન, સિદ્ધ પરમાત્મા સાદી અનંત સિદ્ધ પદમાં કેમ ટકી રહ્યા છે? કે એ સમ્યક દ્રષ્ટિને લીધે ટીકા છે. ચોથા ગુણ સ્થાનના સિંચની દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ અને સિદ્ધ ભગવાનની સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિપણાના દ્રષ્ટિકોણથી જોઈએ તો બંને એક સરખા છે, બે સમાન છે. સિંચ અને સિદ્ધ પરમાત્મા સમ્યક દ્રષ્ટિપણામાં સમાન છે. આવી વાત લીધી છે. થોડું નથી તો ધડાકો કર્યો છે. વળી તે રાગાદી આત્માના ગુણમાં તન્મય નથી. વળી તે રાગાદી આત્માના ગુણમાં તન્મય નથી, સ્વરૂપમાં તન્મય નથી અને ગુણમાં પણ, ગુણ એનું સ્વરૂપ જ છે, અનંત ગુણ એનું સ્વરૂપ છે. અનંત ગુણ જુદા જુદા નથી એટલે અનંત ગુણનું એકત્વ એનું સ્વરૂપ છે. એ સ્વભાવમાં સંસાર તન્મય નથી, રાગાદી આત્માના ગુણમાં તન્મય નથી, એટલે કે સ્વભાવમાં સંસાર તન્મય નથી. પણ અનાદિનો જીવને છે ને સંસાર, તો જીવને ક્યારે ભૂતકાળમાં નહોતો એમ નથી. કેટલા કે અનંત પંચ પરાવર્તનો થયા, એ પરાવર્તનમાં અનંત કાળ જાય છે. એવા પંચ પરાવર્તન, અનંત પંચ પરાવર્તન થયા, ક્યારે જીવ નહોતો. આટલો લાંબો સંસાર હોવા છતાં એ સ્વભાવમાં તન્મય નથી, તદરૂપ નથી, આટલી એની મર્યાદા છે. પાણીમાં તેલના ટીપા ગમે એટલા વરસ રહે, પાણી પાણી ને તેલ તેલ જ રહે છે. ઘણા કાળથી સંયોગમાં રહ્યા માટે બે પ્રવાહી છે, માટે બે અવસ્થામાં પ્રવાહ રૂપે છે, માટે કે નહીં પાણી પાણી છે ને તેલ તેલ છે. સંસાર સંસાર છે ને સ્વભાવ સ્વભાવ છે. સ્વભાવની દ્રષ્ટિ કરાવવાનો મુખ્ય હેતુ છે. ગુરુદેવની તો પ્રધાન શૈલી છે પ્રવચનની, આ સ્વભાવની દ્રષ્ટિ કરાવવી છે. મૂળ વાત જો તન્મય હોય તો મોક્ષ થઈ શકે નહીં. જો સ્વભાવમાં સંસાર તન્મય થઈ ગયો હોત તો કોઈ જીવનો મોક્ષ થાત નહીં. જે જીવો મોક્ષે ગયા તે બધા જ પહેલા અનંતકાળ સંસારમાં રહ્યા છે. કોઈ જીવ એવો નથી કે જેનો ભૂતકાળ અનંત સંસારનો નથી. આ અનંત સિદ્ધો છે ને, એ સર્વ સિદ્ધોમાં કોઈ સિદ્ધ એવા નથી કે જેના ભૂતકાળમાં અનંત સંસાર ન હોય. અનંતકાળ પછી થનારાની પણ એ સ્થિતિ છે, ને અનંતકાળ પહેલા થનારાની પણ એ સ્થિતિ છે. ભૂતકાળ તો બધાનો છે. જો તન્મય હોય તો મોક્ષ થઈ શકે નહીં. સંસાર એક સમય માત્રનો પર્યાય છે, ભલે અનંતકાળથી હોવા છતાં સમય સમય કરીને ચાલુ રહ્યો છે. કોઈ કોઈ સંસારનો સમય બે સમય રહ્યો નથી, બીજા સમયે નવો, ત્રીજા સમયે નવો, ચોથા સમયે નવો, બે સમય એક ભાવ કદી કોઈ રહ્યો નથી. આમ છે, કેવી ચર્ચા લીધી છે. પ્રશ્ન તો એટલો જ ઉઠાવ્યો છે કે પૂતગળના પરિણામને તો પર ભાવ કહો,
બરોબર
સ્પર્શાદિક પૂતગળના પરિણામને તો તમે પર ભાવ કહો, પણ રાગાદિકને શું પ્રભાવ કયો છો? કે પણ કોઈ સંસારનો સમય બે સમય રહ્યો નથી, બધા સમય સમય માત્ર રહ્યા પણ અતન્મય પરિણામે રહ્યા છે. જીવના સ્વભાવ સાથે કોઈ તન્મય થઈને રહ્યા નથી ને થયા નથી, એની મર્યાદા જ એટલી છે. તેથી એનો નાશ કોઈ પણ સમયે થઈ શકે છે. સંસાર ભાવનો નાશ કોઈ પણ સમયે થઈ શકે છે, કેમ કે સર્વકાળે જુદા જુદા છે, એકની એક તો રહ્યા નથી. સંસાર એક સમય માત્રનો પર્યાય છે. ઉત્પાદને પ્રત્યેક સમયે નવીન પર્યાય છે. ઉત્પાદની ભાવ છે એ તો પ્રત્યેક સમયે નવીન પર્યાય છે. અન્ય અન્ય ભાવ છે એટલે તો જીવને અનન્ય સ્વભાવી કહ્યો છે. સ્વભાવથી જીવ અનન્ય સ્વભાવ છે, અને પર્યાય છે તે બધા અન્ય અન્ય ભાવરૂપ છે, અનેરા અનેરા ભાવ છે. શુદ્ધ પર્યાય પણ સમયે સમયે નવી નવી અન્ય અન્ય છે, તો અશુદ્ધ પર્યાયનો તો પ્રશ્ન જ નથી કે એની તેની તે હોય. એ પણ સમયે સમયે જુદી જુદી થાય છે, અન્ય અન્ય ભાવ છે. રાગાદી વિકાર ભાવ છે તે જીવની વર્તમાન પર્યાય છે, તે પર્યાયથી અન્ય નથી, સ્વભાવથી અન્ય છે, પણ પર્યાયથી તો અનન્ય છે. રાગાદી જીવની પર્યાયમાં આનંદ પડે છે, એટલે એને અશુદ્ધ નિશ્ચયથી જીવના કયા છે.
બરોબર,
જીવના કયા છે, અશુદ્ધ નિશ્ચયથી કયા છે એ પ્રશ્ન ચાલ્યો તો 50 થી કાયના એક વખતના પ્રવચનમાં ગુરુદેવના. અશુદ્ધ નિશ્ચયથી જીવના રાગાદી પરિણામ છે, એ અશુદ્ધ નિશ્ચય જેમ છે તેમ ન સમજાય. કહ્યું ને પર્યાયથી અન્ય નથી, રાગાદી વિકાર ભાવ છે તે જીવની વર્તમાન પર્યાય છે, જીવની જ વર્તમાન પર્યાય છે, તે પર્યાયથી તે અન્ય નથી. વળી એ પર્યાયથી કોઈ બીજો ભાવ નથી, એ જીવ જ એ રીતે પર્યાય છે. અશુદ્ધ પર્યાય જીવ જ પરિણમો છે. એવો અશુદ્ધ નિશ્ચયનો વિષય જેને બરાબર ન સમજાય એને શુદ્ધ નિશ્ચયનો વિષય સમજાય એ પ્રશ્ન રહેતો નથી. એ વિષય એટલે એને તો કઈ દ્રષ્ટિએ પ્રભાવ કહે છે કે સ્વભાવમાં તન્મયપણાની દ્રષ્ટિએ એને પ્રભાવ કહે છે. સ્વભાવમાં તન્મયપણું કરવું છે એ હેતુ છે, એ દ્રષ્ટિએ તું સ્વભાવને અવલોકે છો તો પ્રભાવ કેમ કહે છે એ તને બરાબર સમજાય જશે. જો એ સ્વભાવમાં તન્મયપણાની દ્રષ્ટિ ને સમજાય તો રાગાદી જ વિકાર ભાવ પ્રભાવ છે એ પણ તને નહીં સમજાય.
સમજાય
બે એક સાથે
બરોબર
અપેક્ષિતપણે સમજાય છે. એક ચોખવટ કરી છે એક જ બોલમાં કે રાગાદી વિકાર ભાવ છે તે જીવની વર્તમાન પર્યાય છે અને તે પર્યાયથી તે અન્ય નથી, પણ ત્રિકાળી સ્વભાવથી વિકાર પર્યાય તન્મય નથી માટે જુદી છે તેથી તેને પરભાવ કહેવામાં આવે છે. અને તે યોગ્ય છે, તે વ્યાજબી છે એમ કહેવું તે પ્રયોજનની સિદ્ધિ માટે ન્યાય સંપન્ન છે. જેને અંતરમાં પોતાના સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ તન્મય ભાવે અનુભવાય છે તે પરિપૂર્ણ એવું વિતરાગ સ્વરૂપ, આત્મા એટલે પરિપૂર્ણ એવું વિતરાગ સ્વરૂપ પોતે, એને જોનાર એમ કેમ જોઈ શકે કે આ સ્વરૂપ પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ રાગને કરે છે, જેમ કોઈ સિદ્ધ રાગને કરતા નથી. તો આ પરિપૂર્ણ સિદ્ધપદ વિતરાગ સ્વરૂપ છે એ રાગને કરે છે એમ કેમ જોવે, એમ એમ થતું પણ નથી તેથી એમ જોવાતું પણ નથી. આમ જોવાની દ્રષ્ટિ છે દુનિયામાં. એમ કહે છોકરો બરાબર ન હોય તો તું મારો દીકરો નહીં, ચાલ્યો જા ઘરમાંથી, ઘર છોડી દે તું અત્યારે જ ચાલ્યો જા, કેમ કે તું મારો દીકરો નહીં, તમારે ત્યાં દીકરો કેમ નહીં એ ખ્યાલમાં છે. પણ અહીંયા પોતાના પુત્ર તરીકેની યોગ્યતા નહીં જોઈને એને નથી એમ કહેવામાં આવે છે. છાપામાં આપી દઈએ મારા પુત્ર તરીકે કોઈ પણ રીતે વ્યવહાર કરવામાં આવશે તો મારે લેવા દેવા નથી, એની જવાબદારી હું સંભાળીશ નહીં. એકનો એક દીકરો એને છાપામાં આપેલો, કેમ કે એ સમજે છે કે જો આ નહીં કરું તો આ મારે પાછો ભીખ માગવાનો વારો આવશે. નહીં તમારો નહીં કે નહીં કે કહેવામાં કઈ નહીં, હેતુ છે એ તો સ્પષ્ટ સમજાય એવો છે, છતાં એ મટી નથી જતો અને છતાં નથી એમ કહેવું એ એને માટે ન્યાય સંપન્ન છે. એમ રાગાદી જન્મો એની અવસ્થામાં રાગભાવ જન્મો છે પણ એને કાઢી મૂકવો છે, ઘરમાંથી એને કાઢી મૂકવો છે. તો છે ત્યારે એમ કે છે કે આ મારો નહીં, વ્યાજબી વાત છે, તો જ નીકળશે નહીં તો નહીં નીકળે. અને રાગાદી થઈ રહ્યો છે કે તન્મય બુદ્ધિ એ થઈ રહ્યો છે એ તો જો, એમાં તન્મય પણ થતા તારું જે શુદ્ધ સ્વરૂપ, તારું જે મૂળ સ્વરૂપ, અસલ સ્વરૂપ એ આખું ભૂલાઈ ગયું છે. એક એક સમયના રાગાદીમાં તન્મય પણ થતા આખું મૂળ સ્વરૂપ ભૂલાઈ ગયું, આ હું એ વસ્તુ ભૂલાઈ ગયું, એનું શું? રાગ જીવની પર્યાયમાં થયો
બરાબર.
અને શાસ્ત્રકારે એમ કહ્યું, શ્રી ગુરુએ એમ કહ્યું કે રાગ જીવનો નહીં. તો તું પ્રશ્ન ઉઠાવે છે કે આને કેમ તમે આમ કહો, જીવની જીવનો ભાવ છે ને કેમ ના પાડો? પણ કદી તે એવો પ્રશ્ન ઉઠાવ્યો કે આ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ અનાદિ અનંત, અનાદિ અનંત તારું પોતાનું રહે છે, એમાં તે તારા પણ કર્યું નથી, એનું શું? જે મૂળ મિલકત છે, મૂળ મૂડી છે, અનંત ગુણનું સંપત્તિ છે, નિધાન છે, એને જ સંભાળ્યું નહીં, એનો પ્રશ્ન ક્યાં ઉઠાવ્યો? આમાં મારા પણ નહીં એમ શા માટે એનો પ્રશ્ન ઉઠાવ્યો? તો આમાં મારા પણ નથી કર્યું એનો પ્રશ્ન કેમ નહીં? આ વિચારવાનું આખે આખું ભૂલી ગયો છે. એક સમયની પર્યાયને ભૂલવાડવા માટે અને તારી સંપત્તિ સંભાળવા માટે તને આમ કે છે તો તું પ્રશ્ન હલ કરે છો. પણ તારું આખું ધન ભૂલી ગયો, મૂડી ભૂલી ગયો, નિધાન ભૂલી ગયો, એને એ કેમ, એને કેમ ન સંભાળ્યું? એ તારું છે છતાં કેમ તારું ન માન્યું? એનો પ્રશ્ન જોઈએ કે ન જોઈએ? પ્રશ્ન તો એ મોટો છે આના કરતા. આ તો એક સમયની પર્યાય છે, મને તો ત્રિકાળી છે. પણ આવી ઊંધી કિંમત આકી છે રાગની, એટલી બધી જીવે કિંમત આકી છે કે એને સિદ્ધપદ હલકું ગણ્યું છે. એટલે પ્રશ્ન કરે છે કે રાગ શા માટે જીવનો જીવની અવસ્થામાં થાય છે? પણ સ્વરૂપ જીવ તારું પોતાનું છે, એ તારું કેમ નહીં? એનો પ્રશ્ન કા નહીં? એનો પ્રશ્ન કા
નહીં?
આના માટે માથાકૂટ ઊભી કરીને આવી કિંમત આપી છે. ભૂલ ખાધી છે, કઈ થોડી નાની સોની ભૂલ ખાધી નથી, મોટી ભૂલ ખાધી છે, બહુ મોટી ભૂલ ખાધી છે. મિથ્યા તો જેવડી કોઈ મોટી ભૂલ નથી એમ કહે છે ગુરુદેવે, જગાડી દીધા બધા. જો ભાઈ જો આ વિષય બીજી રીતે આવો છે, શૈલી કોઈ કુદરતી સમયસાર એમને નિમિત્ત થયું એટલે એ શૈલી આવી છે. જ્યાં ત્યાં બીજા શાસ્ત્રો વાંચ્યા છે તો પણ પ્રવચનની શૈલીમાં ખુલાસા, ભલે બીજા શાસ્ત્રો ના પોતે તો બહુ જ્ઞાનના જબરદસ્ત અભ્યાસી હતા, શ્રુતની લબ્ધિ, શ્રુત જ્ઞાનની હતી, એટલે એક એક શાસ્ત્રના ગાથાઓના ખુલાસા આપ્યા છે, અર્થ કર્યા છે, સમજાવી છે કે અહીંયા આમ કે છે, અહીંયા આમ કે છે આ શાસ્ત્ર. પણ મૂળ શૈલી મુખ્ય રાખી છે, એ વિશેષતા છે. પ્રવચન સાર જ કુનકુંડાચાર નું પ્રવચન સાર એવું છે કે જેમાં જ્ઞાન પ્રધાન શૈલી છે. નહીતર પહેલો જ્ઞેય અધિકાર તો સમ્યક દર્શન નો અધિકાર છે. જયસેનાચાર્ય એમ કહ્યું કે આ જ્ઞેય અધિકાર છે તો સમ્યક દર્શન નો અધિકાર છે. પછી જે જ્ઞાન અધિકાર છે એ સમ્યક જ્ઞાન નો અધિકાર છે. પછી જે ચરણાનુયોગ સૂચક ચોલિકા છે એ ચારિત્ર નો અધિકાર છે. એ ગ્રંથની અંદર ત્રણ પરમાગમમાં ત્રણ જ અધિકાર છે, જ્ઞેય, જ્ઞાન અને ચારિત્ર. પણ જ્ઞાન પ્રધાન ગ્રંથ હોવાથી તેને શ્રદ્ધાનો અધિકાર નહીં કહેતા જ્ઞેય અધિકાર લખ્યો છે, કેમ કે જ્ઞાન પ્રધાન ગ્રંથ છે. છતાં ત્યાં વાત શ્રદ્ધા નહીં કરવી અને ત્યાં સુખ નો વિષય લીધો છે, કેમ કે નિશ્ચય સુખ નો જ્ઞાન માં થાય છે ને, એટલે ત્યાં સુખની વાત પ્રધાનપણે લીધી છે જ્ઞેય અધિકારમાં.
બરોબર,
કેવી શૈલી આવી છે. અને એ જ્ઞાન પ્રધાન આખો ગ્રંથ હોવા છતાં અને બધી ગાથાઓની સ્પષ્ટતા જ્ઞાન પ્રધાનતાથી કરવા છતાં એમની કથન શૈલી તો જે મુખ્ય શૈલી છે તો એવી નેવી જ રહી છે બધે જ. આ એક ગુરુદેવના પ્રવચનોની વિશિષ્ટતા છે. આજે ભલે કિંમત આવ્યો હોય કે ન આવ્યો હોય પણ કાળ જતા ઇતિહાસનો એક બહુ મોટો વિષય રહેશે, બહુ મોટો વિષય રહેશે, ગજબનો વિષય રહેશે. એટલે કહ્યું કે ત્રિકાળી સ્વભાવથી વિકાર પર્યાય તન્મય નથી, જુદી રહી છે, ભિન્ન રહી છે, માટે તે જુદી છે. ત્રિકાળી સ્વભાવ એ પોતાનું સ્વરૂપ છે અને તેથી તેને પરભાવ કહેવાય છે. એ સ્વરૂપમાં સ્વપણું કરવા માટે કરીને કહેવાય છે, એમાં કરીને એ કરવા માટે કહેવાય છે. કે ભલે પર્યાયમાં અનન્ય હોય, પર્યાયમાં અન્ય ન હોય તો પણ એ મારું નહીં
પ્રભાવ,
એનું મમત્વ છૂટવું, રાગાદી ભાવોનું મમત્વ છૂટવું, નહીં તો રાગ તો જ્ઞાનીને છે ને અજ્ઞાનીને છે, પુણ્યને પાપના બંને પ્રકારના પરિણામ જ્ઞાનીને પણ છે ને અજ્ઞાનીને પણ છે. ફેર શું? ફેર આ છે, એકને મમત્વ બુદ્ધિ એ છે ને એકને નિર્મમત્વ બુદ્ધિ એ છે, એ મોટો ફેર છે, સામાન્ય ફેર નથી. એક સંસારમાં નિગોદના સ્ટેશન તરફ ગાડી જઈ રહી છે ને એક સિદ્ધ પદમાં ગાડી ચાલી રહી છે, પરિણામની એવો મોટો ફેર છે. આવતીકાલે પૂજ્ય ગુરુદેવ શ્રીના જે વચનામૃતો છે આમાંથી કેટલાક